34 નંબરનો પોલ છે. જીવનમાં સાધના ક્યારે થઈ શકે? માત્ર તત્વને શબ્દોમાં લેવું છે કે એને અનુરૂપ પોતાનું બાહ્ય જીવન પણ એવું હોવું જોઈએ. અંતર બાહ્યનો સુમેળ હોવો જોઈએ, જ્યાં પોતાની ભાવનામાં પૂર્ણ કસાયથી રહિત થવાની ભાવના છે, પ્રયત્ન કરે છે, તો બાહ્યમાં પણ તીવ્ર કસાયમાંથી મંદ કસાયના પરિણામ સહજપણે હઠ વગર, દુનિયાને દેખાડવા વગર, એ સહજ થયા વગર રહેતા. મને મારો ચૈતન્ય તત્વ ભગવાન આત્મા જોવે છે. મને જગતના કોઈ પણ પાંચ ઇન્દ્રિયના વિષયો, પરિગ્રહ, પર પદાર્થની ગુજરાતીમાં એને એક શબ્દ શું કહેવાય, ખેવ ના નથી, આશા નથી, ઈચ્છા નથી, કાંક્ષા નથી, ખેવ ના નથી. જે પરિપૂર્ણ તત્વ હું ઈચ્છું છું, ઝંખું છું, એ હું સ્વયં પોતે છું, તો મારે બીજાની શું કાંક્ષા હોય? આવી જ્યાં ઉત્કૃષ્ટ ભાવનાથી પ્રયત્ન કરે છે, જેમ પૂજ્યબેન શરૂઆતમાં ભલે વિકલ્પથી હોય છે, પણ અંદરમાંથી શું આવવું જોઈએ? એને એક રૂચિનો ભાવ ઉઠવો જોઈએ, લુખો વિકલ્પ નહીં. જેમ બારમાં કોઈ ઓળખીતા કે મહેમાન આવ્યો હોય તો કેવા ખાતર કહી દે, આવજો, ઘરે આવજો, જમજો. કેનારના શબ્દોની પાછળનો ભાવ ઓલો સાંભળનાર સમજી જાય છે. એમ અહીંયા આખી એક પોતાની ધારામાં વિકલ્પથી શરૂઆત, તો પ્રયત્નની ક્યાંથી શરૂઆત થશે? નિર્વિકલ્પ તો એનું ફળ આવવાનું છે. શરૂઆત ક્યાંથી થવાની છે? વિકલ્પના કાળમાં પણ રૂચિ ના બળે, ફરક મોટો પડે છે. કાળ પેલો શેનો છે? વિકલ્પનો. કાંઈ નિર્વિકલ્પ તો એનું પછી શું આવવાનું છે? ફળ આવવાનું છે. પણ વિકલ્પના કાળમાં એક જુદું શું પડે છે? કોઈ કે અમે તો વાંચીએ, કરીએ, વિચારીએ, પણ એમાં શું સામાન્યપણે થતું હોય છે? આપણું વધારે જોર, બળ, લક્ષ્ય એના ઉપર જતું હોય છે. કોઈક શબ્દ ઉપર હોય છે, કેટલો કાળ કર્યો, કેવો વિકલ્પ આવ્યો, અને એનાથી જે મૂળ જે વિષય જોવે છે ચૂકાઈ જાય છે. તેમ અહીંયા પણ પોતાની જે અંતરંગ ભાવનાથી પ્રયત્ન કરે છે, તો આવા ચૈતન્ય તત્વને જેમણે પૂર્ણપણે સાધીને એની આરાધનાનો માર્ગ આપણને વાણી દ્વારા બતાવ્યો છે, એ વાણીને ઝીલીને આચાર્યો, મુનિવરો, જ્ઞાનીઓએ શાસ્ત્રની રચના કરી છે, તો એ દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે સહજપણે એમની પ્રભાવનાનો, એમનો, જગતના જીવો પણ આ માર્ગે આવે એક વાત્સલ્યનો એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. એ બોલ આપણને અહીંયા ગુરદેવસિંહ 34 નંબરના બોલમાં કહે છે. જે જીવ પાપ કાર્યોમાં તો ધન ઉત્સાહથી વાપરે છે, સામાન્યપણે ત્યાં નાવ જ જોવા મળતું હોય છે. અત્યારના કોઈ પણ એક પ્રસંગ હોય છે તો ત્યાં ઉત્સાહ તો નહીં, ક્યાં સુધી નીકળે કે જોજો, કાંઈ પણ આપણું ઓછું દેખાય એવું નહીં કરતા, પૈસાની ચિંતા કરતા ને, પણ સમાજમાં આપણું કંઈક ઓછું દેખાય એવું કાંઈ કરતા નહીં. શબ્દ માટે જીવ પાપ કાર્યોમાં બહુ જ વિચાર, જીવન એવું જ ચાલે છે, પાપથી કમાય છે અને પાપમાં જાય છે. ધર્મની વાત તો દૂર રહી, લાવેલા પુણ્ય પણ ખાલી થતા જાય છે. આપણને ઘણી વાર એમ થાય કે મને શું મળ્યું? અનુકૂળતા મળી, પૈસા આદિ કે બધું જ, સંયોગ મળ્યો છે, પણ સાથે પુણ્ય ખાલી થતા જાય છે એનો વિચાર નથી આવતો. અને જે મળેલો સંયોગ હોય છે એને કદાચ ભોગવવાનો એને વખત નહીં મળે, પણ પુણ્ય તો ખર્ચાઈ ગયા હશે. તો અહીંયા કે ધર્મના પાપના કાર્યોમાં તો ઉત્સાહથી વાપરે છે, અને એની સામે ધર્મ કાર્યોમાં કંજુસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. આ એક ફરીથી સિદ્ધાંત, જેને જેનો પ્રેમ એમાં સર્વસ્વ અર્પણ કરે. ઓ સિમ્પલ બારમાં પણ કોઈને શું હોય છે, ઘણાને માતા પિતામાં માતા પ્રત્યે અસર વાળું હોય છે, ઘણામાં કોઈને બીજા પ્રત્યે, જેને જેના પ્રત્યે હોય છે એમાં શું હોય છે ને, સર્વાંગે એના માટે પોતે કરવા તૈયાર થાય. તો અહીંયા જેને ધાર્મિક કાર્યો હોય તો એમાં શું કરે છે, કંજુસાઈ કરે કે હમણાં વેપાર ધંધા બધા કેવા છે, ઠંડા છે, નામ છે, અને બહારના એ જ કેનાર પાસે થોડા વખતથી જવું તો શું છે કે ફરવા તો જવું પડે, કે એક વર્ષે એક વાર તો બધા પાછા બાના કોના કાઢે, અમારા માટે ને પણ, છોકરાઓ માટે ને બધાને, છોકરાઓ માટે નથી, તું તારા રાગને પોષવા માટે જશે, કોઈનું ભાનું નહીં. તો જીવનમાં આવા જે છે ને વાક્યોના એટલું સુંદર આખું પ્રવચનનું છે એ પુસ્તકનું, કયું નામ હશે કઈ, સત્તા સ્વરૂપ છે, એના ઉપરના ગુરુદેશના ઘણા વખતના પ્રવચનો છે, એનું નામ છે મુક્તિનો માર્ગ. એના ભાગસંજી છાજેજીનું સત્તા સ્વરૂપ નાનું નાનું એવું પુસ્તક છે, અને એના ઉપર ગુરુદેશનું એમાં બહુ સુંદર રીતે લે, તું આત્માને ઠગે છે. બારમાં તને હોય ત્યારે પૈસાની કઈ ચિંતા ન હોય, અહીંયા આવે ત્યારે શું છે કે અહીંયા બધું ઓછું છે ને હમણાં નથી, તું ઠગનારો મોટો છો. તે અહીંયા કે પાપના કાર્યોમાં તો જોયા વગર વાપરે, અને ધર્મ કાર્યોમાં દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના હોય, આપ જ્યાં ઝીનવાણી ગુરુદેશી તેના માટે, એક ઝીનવાણી માટે તો ખાસ એના માટે કહેતા કે એક એક રૂપિયાનું પુસ્તક હોય પણ કેટલામ જવું જોઈએ, ચાર પૈસામાં. એમ આખી ઝીનવાણી એ શું છે, નિત્ય બોધક છે, તત્વ જે છે એનાથી મળવાનો પ્રસંગો તો એક આવીને ચાલ્યા જતા હોય છે, એના સ્થાને પણ છે, પણ જે આખી ધારા ટકાવવા માટેનું શું છે, આવા ઝીનવાણી હશે તે ધર્મ કાર્યોમાં કંજુસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. ધર્મના પ્રેમ વાળો ગ્રસ્ત સંસાર કરતા ધર્મ કાર્યોમાં વધારે ઉત્સાહથી વર્તે છે. ધર્મના પ્રેમ વાળો કોણ લીધો અહીંયા, ગ્રસ્ત કેમ લીધા, મુનિરાજનો આવી શકે, મુનિરાજને ક્યાં વાપરવાનું ને એનું છે, એને તો ઉત્કર્ષ ધારાએ ચાલુ જ છે. આ તો આપણી ગ્રસ્ત દશામાં કે જો તને તારા શરીર આદિના કે દીકરા આદિના કુટુંબ પરિવાર માટે અને અનુકૂળતા માટે વાપરવાનો ભાવ આવે છે, તો જે ધર્મ આત્માના હિતમાં કારણભૂત થવાનો એના માટે તને કેમ ભાવ ન આવે. તો ધર્મના પ્રેમ વાળો મૂળ પાયો આમાં શું કામ કરે છે, પ્રેમ રૂચિ, આ એક મૂળ, ગમે બારમાં કે અંદરમાં, જેમ કોઈને હોય જુદા જુદા પ્રકારનો હોય, કોઈને ફરવા ફરવાનો શોખ હોય, કોઈને કેવું હોય છે બીજાનો પ્રકાર ખાવા પીવાનો, કોઈ જેને જેમાં રૂચિ એની અધિકાય કામ કરે છે, એમ અહીંયા ધર્મનો પ્રેમ વાળો છે તો સંસાર કરતા લૌકિકતામાં ભલે કે કોઈ ગુંજલ કંજૂસ છે, ગરીબ છે, કાંઈ નથી, ને જ્ઞાનની હીનતા જેવી ગરીબાઈ શું હોઈ શકે, જ્યાં જ્ઞાનમાં વિવેક નથી, જ્યાં જ્ઞાનમાં સમાધાન નથી અને નિરંતર આકુળતા થયા કરે છે, એના જેવી કોઈ ગરીબાઈ હોઈ શકે એ નહીં. તો અહીંયા સંસાર કરતા ધર્મના કાર્યોમાં એ કેવી ઉપેક્ષા થઈ જતી હશે આત્માના હિત માટેનું. જેમ સોગાનીજીને એક શબ્દ છે ને, મારાથી કોઈ આશા રાખતા નહીં, મને શરીર ટકાવવા માટે બે વખત એક રોટલીના ટુકડા મને આપજો, આટલી ઉપેક્ષા હતી. નહીતર પેલા આર્થિક નહોતું, પછી તો સારું આર્થિક હતું, પોતે કરી શકે, અને છતાં એની બધાની શું હતી, એક ઉપેક્ષા હતી. એટલી વાર પોતે તો પેલા કલકત્તા એકલા ગયેલા, ત્યારે ભોજન શાળા ત્યાંથી કે બહારથી જ્યાંથી જમવાનો આવે, ઘણી વાર તો શું બને, થોડું ખાઈને બહાર મૂકી દીધું, એક વાર ખાય, રજાનો દિવસ તો બહાર ન નીકળ્યો, અને ઘણી વાર તો એમને પણ પડ્યું હોય. એક ઉપેક્ષા વૃત્તિ, કારણ કે રૂચિએ એનો વિષય ગોતી કાઢ્યો છે, એવી ચૈતન્યની લગની લાગી છે, પૂજ્ય બેનસીમાં કે તમન્ના લાગી છે, લગની લાગી છે. એને બીજા વિષય બે પ્રકાર હોય તો અધિકતા નહીં અને ન હોય તો ખેદ નહીં, આનું નામ વૈરાગ્ય છે. અંતરંગની સ્વરૂપની આરાધનામાં, સ્વરૂપની મહિમાની અધિકતામાં સંયોગ પુનના ઉદયને કારણે હોઈ શકે છે, અને છતાં હોય તો એની ક્યારેય અધિકતા નહીં અને ક્યારેક ન હોય તો એનો ક્યારેય ખેદ હોતો નથી. તો અહીંયા કે ધર્મના પ્રેમ વાળો ફરી આમ કહીને અંતર બાહ્ય જીવન સુમેળ વાળું હોવું જોઈએ. આ તો એક દર્શન લીધું છે. એવી જ રીતે બારમાં કઈ કાર્ય ને એવું હોય તો શું થાય, હોંશે હોંશે પહોંચી જાય, અને ધાર્મિક કાર્યમાં હોય તો કે ના ભાઈ આળસ આવે છે, કંટાળો આવે છે, મોડું થાય, શું થાય. એની એક બહુ સુંદર ગુરુદેવસિંહ વાત દ્રષ્ટાંત રૂપે કહેતા, સોનગઢ જવામાં એમાં શું છે, પ્રવચનનો ટાઈમ થયો હોય ત્યારે ઘરે શું પૂછે, બધું કામ થઈ ગયું છે ને, એટલે શાકભાજી નાદી ને બધું કઈ આવી ગયું છે ને, આવી ગયું હોય તો હું ક્યાં જાઉં, સાંભળવા જાઉ, અને હજી જો ન આવ્યું તો પ્રાયોરિટી કોને રાખે છે, જીવે અધિકતા કોને રાખે. હજી જ્યાં બાહ્ય કાર્યનો એનો ઉત્સાહ છે, એની અધિકતા છે, એની હોશ છે, અને વાણી સાંભળવાની પણ જો જીવનમાં મુખ્યતા નથી તો આગળની વાત તો ભૂલી જ જવી. આગળનો તો પ્રશ્ન પૂછવા કરવા જેવો, તારા પરિણામ તારા ચાડી ખાય છે અભિપ્રાય. તો અહીંયા એટલી એક જીવનમાં કોઈ કે મરણ જેટલી નહીં, નરક જેટલી પ્રતિકૂળતા મળતી હોય તો મને સ્વીકાર્ય છે, જો આત્મા મળતો હોય. એવી જો અધિકતા હશે તો કાર્ય થવાનું છે, નહીતર નહીતર બોલી તો લેશું કે આપણને એવો યોગ મેળ્યો છે, ન ભૂતો ન ભવિષ્યતિ, પણ પરિણામમાં ભૂતકાળ જેવા જ પરિણામ કરે છે. યોગ માટે કેવું બોલીએ છીએ, એ તો સંસ્કૃત આવે, ભૂત ન ભૂત ન, પણ તારા પરિણામમાં શું ભજી રહ્યું છે, તારા પરિણામ. એકવાર એક વીર્યની એટલા દ્રઢતાથી કે જીવનમાં ગમે તે પ્રકાર હો, માન સન્માન, રોગ નિરોગ, ગરીબાઈ કે પૈસા, જે કાંઈ જગતના સંયોગની એટલી ઉપેક્ષા વૃત્તિ થઈ જવી જોઈએ કે મને સ્વરૂપની સાધના અને વિકલ્પ કરે બહિર્મુક્તામાં દેવશાસ્ત્ર ગુરુની ઉપાસના. આ સિવાય જીવનમાં મારે કોઈ કર્તવ્ય કરવા યોગ્ય નથી. સાધનામાં એ ઉપયોગ ન ટકતો હોય તો વિકલ્પ બહારમાં જશે. પૂજ્ય બેનસિંહ આ જ રીતે કહેતા, અંદરમાં જ્ઞાયક અને બહારમાં દેવશાસ્ત્ર, બસ એની મર્યાદાની બહાર ક્યાંય જવા જેવું એ નથી. તો એ જીવનમાં અધિક એક સાધર્મી મળે તો પણ કેવી ભાવના થવી જોઈએ, ભાઈ સગો મેળા કરતા અધિક થવું જોઈએ. કારણ કે ઓલામાં તો શું છે, શેની વાતો થવાની છે, સંસારની ને એની જ ભાઈને થવાની છે. સાધર્મીમાં તો કોઈ તત્વની ચર્ચા એ થશે તો આત્મહિતને. તો આવો ભાવના સહજ હોવો જોઈએ. એનાથી આગળ 35 નંબરના બોલ ઉપર આવીએ. જ્ઞાન ને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિના ભંડાર એવા સત્સ્વરૂપ ભગવાન નિજ જ્ઞાયક આત્માના આશ્રયે જતા, અહીંયા સુધી શું આવ્યું, પુરુષાર્થથી શું કરવું છે, અને હવે આગળ એનું શું આવશે, ફળ આવશે કે નિર્વિકલ સમ્યક દર્શન થાય, અને પછી ત્યારે અનંત ગુણોનો અંશ એટલે કે આંશિક શુદ્ધ પ્રણવન પ્રગટ થાય છે. પહેલા શેની વાત આવી, વિષય બતાવ્યો. કયો વિષય દેખાડ્યો છે, કે નિજ જ્ઞાયક આત્મા. આત્મા કેવો છે, જાણનાર. અને કોણ, મારો આત્મા, મારો આત્મા, હું આત્મા. અને એ હવે કેવો છે, જ્ઞાન અને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિનો ભંડાર. આ વાત તો ગુરુદેવસિંહ, આત્મામાં કેટલા ગુણો છે એના માટે ખતા 19મી વારના પ્રવચનમાં, લગભગ બીજી જ ગાથાના પ્રવચનમાં એકવાર આત્મામાં ગુણ કેટલા, કોઈ કહે આનંદ કે આનંદ થાય, કોઈ દે કે એમ શબ્દોથી ને શું કહેતો, આગળ શું કીધું, અનંત 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 કેતા કેતા હવે છેલ્લા અનંત રહ્યા એવું પણ જેમમાં નથી. જેમ 100 આઈટમ હોય આપણી એનું એક ગ્રુપ પાડીએ 5નું તો કેટલા થાય, 20, 18, 19 સુધી પહોંચ્યા, હવે શું કહેશે, હવે છેલ્લું જ બાકી રહ્યું છે. એમ આત્મામાં કેટલા ગુણો છે, અનંત એટલે કેટલા, એક શું કરીએ ગુજરાતી માં કહે અનંતનો ઢગલો કરીએ, એક બીજો કરીએ, ત્રીજો કરીએ, એમ કરતા કરતા હવે કેટલા બાકી રહ્યા, છેલ્લા અનંત બાકી રહ્યા એવું પણ જેમાં નથી. આમ કહીને આપણને કઈ તરફ ઇશારા કરે છે, આવા સ્વભાવની એકવાર બેહદતાનો વિચાર કરજે વિકલ્પ છૂટી જશે. આવા સ્વભાવની બેહદતામાં વિકલ્પનો તાકાત નથી કે ઉભો રહે. એકવાર સ્વભાવની ધારાથી, સ્વભાવની મહિમાથી કે હું સ્વભાવવાન તત્વ એટલે શું, જગતમાં જેમ છે દ્રવ્ય પોતપોતાની વિશેષતા લઈને ઉભા હોય છે, ધર્માસ્તિકાયની શું વિશેષતા છે, ગતિમાન નિમિત્ત બને, અધર્માસ્તિકાયની ગતિપૂર્વક સ્થિતિમાં, આકાશની ક્ષેત્રની અવગાહનની બેહદતા છે. એમ તો મારી બેહદતા શેની છે, ચૈતન્યપણાની, જ્ઞાનપણાની, એક એક ગુણની સામર્થતા બેહદતા, સંખ્યા તો બેહદતા છે જ પણ એક એકની સામર્થતાની બેહદતા છે. સ્વભાવની બેહદતાનો, અનંતતાનો, અપરિમિતપણાનો, એના સામર્થ્યને વારંવાર ઘોડશો તો એની સહેજે મહિમા અંદરમાં વૈધા વગર રહેશે. ને ફરી ફરીને શબ્દોની કાળમાં કાર્ય થાય છે, શબ્દો દ્વારા વિકલ્પના કાળમાં થાય છે, પણ વિષયની અધિકતા ન છૂટવી પડે. કારણ કે કોઈને કોઈ દ્વારા તો શું કરવું પડશે, શબ્દો પકડવો જ પડશે, અને એ ત્યારે ચિંતન વનન કરીએ ત્યારે વિકલ્પનો કાળ આવતો હોય, પણ તે જ વખતે કોની અધિકતા છે, શબ્દોની. કયો શબ્દ સારો, હું નાયક છું એ શબ્દ સારો છે કે હું ત્રિકાળી ધ્રુવ છું એ સારો છે, હું અપરિણામી છું એ સારું છે કે હું નિષ્ક્રિય છું એ સારું છે. શબ્દની માં જઈશ નહીં, વિકલ્પમાં અને કાળમાં જઈશ નહીં, એ જ વખતે તને તારા સ્વભાવની મહિમા અધિકતા આવી જઈ. તો જ્ઞાન અને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિના ભંડાર, ભંડાર બેહદતા ભંડાર, બારમાં તો કોઈના ખોટી જાય, આ તો બેહદ ભંડાર, એવા સત સ્વરૂપ, સત સત અસ્થિ સ્વરૂપ હોવાપણા રૂપ, જેમ 47 શક્તિમાં 33મી શક્તિ કઈ આવે છે, ભાવ શક્તિ, એનો અર્થ શું છે, ત્યાં ભાવ એટલે હોવાપણું અવસ્થા માટે છે, પણ એ અવસ્થા જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે ને, વિદ્યમાન અવસ્થા વાળાપણા રૂપ એ ભાવ શક્તિ, પણ એ જે પ્રણતિ વિદ્યમાન હોય છે પણ સ્વભાવનો અનુભવ થયો તો એ સ્વભાવ કેવો છે, કે એ પણ સદા સત સ્વરૂપ છે, એ પણ સદા વિદ્યમાન છે, મોજુદ છે, આત્મા પ્રત્યક્ષ છે, એવો જ્ઞાનીનો પ્રત્યક્ષ અનુભવ છે. ક્યાં કાળે વિષયનો અભાવ છે, ઓલી પ્રણતિ તો પ્રગટ થયે છે, હું કેવો છું, સત સ્વરૂપ છું. ગુરુદેવજી ઘણી વાર એટલા માટે સામાન્યપણે ઓમ લખી દેતા, ક્યારેક શું લખી દેતા, સહજ ચિદાનંદ સચ્ચિદાનંદ, તો સહજ સત સત હૈયાતી ચિદ એટલે જ્ઞાન અને આનંદ, આ ત્રણ માખું આવી જાય મુખ્યપણે. સત એટલે અસ્તિત્વ, અસ્તિત્વ કેવું છે, જ્ઞાનમય છે, અસ્તિત્વ તો છે દ્રવ્યનું છે, એમાં મારું શું છે કે જ્ઞાન, અને જ્ઞાન છે એ સાધન છે અને સાથે આનંદ થાય એ મારું પ્રયોજન છે. બસ આ એક અસ્થિની ધારા એ કે હું અસ્થિરૂપ તત્વ છું, અને એ અસ્થિરૂપ તત્વ હું મારું જે પ્રયોજન, મને જે સાધન જોવે છે, મારા આનંદના પ્રયોજનને માટે જે સાધન જોવે છે, એવા જ્ઞાનથી હું ભરપૂર છું, અને તેથી મારે ક્યાંય બીજે ગોતવા જવું જરૂરી નથી. તો એવા સત્સ્વરૂપ ભગવાન નિજગ નાયક આત્માના. આ તો ખાસ ગુરુદેવસિંહનું આત્મા માટેનું એક વિશેષણ, ભગવાન આત્મા. કેટલી વાર ગુરુદેવસિંહ બોલતા, એક પ્રવચન પણ વિચારીએ આપણે કેટલી વાર ગુરુદેવસિંહ બોલે, અને દરેક વખતે અંદરના ઉલ્લાસથી હોય છે. આપણે તો બે ચાર વાર કહે ભગવાન ઠીક છે એમાં, ભાવોમાં પણ એટલી મહાનતા અધિકતા નથી રહેતી. જયારે ગુરુદેવસિંહ જેટલી વાર બોલે એટલી વાર પણ એક આ, કારણ કે એ શબ્દો કેવા આવતા હતા, અંદરના ભાવભાષણ, અંદરના વેદન પૂર્વકની, અંદરની ધારા પૂર્વકના, ખાલી કેવા માત્રના એ શબ્દો નતા. એમ આપણે પણ એક અંદરમાં એક ભગવાન, કોઈને કદાચ ઓલા છે ને નામની પાછળ શું લગાડ્યું થોડું, ભાઈ શબ્દ કે લામ લગાડે તો આમ શું થઈ જાય, હોશ થઈ જાય કે આને તો મને ગુજરાતી કહે ને કે કઈ વિશેષણ પૂર્વક બહુ માનપૂર્વક મને બોલે. અરે તને ભગવાન કહીને બોલાવે એનાથી અધિક તારે વધારે શું જોવે છે? તો હું કેવો છું કે સત સ્વરૂપ ભગવાન નિજ જ્ઞાયક આત્મા આખો વિષય દેખાડ્યો, અને એનો હવે શું છે, આશ્રય જતા, એનું અવલંબન લેતા. અને ફરીથી આશ્રય અવલંબન આધાર કોનો લેવાય, તક્તા ભાવનો કે નિત્ય સ્થિર ભાવનો? આ નિત્ય સ્થિર ટંકોત્કીર્ણ હું ટકતો ભાવ છું તેના આશ્રય જતા નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય. ફરીથી સમ્યક દર્શનના કેટલા પ્રકાર છે, કેટલા પ્રકાર છે, ત્રણ છે ને, ઔપસમિક, સાયૌપસમિક, સાયિક, બીજા કયા પ્રકાર છે, નિશ્ચય અને વ્યવહાર. હજી એક કયા પ્રકાર છે, સ્વિક, નિસર્ગ અને અધિગમ. ઓ આટલા બધા પ્રકાર છે સમ્યક દર્શનના. હજી એક સ્વિકલ્પ સમ્યક દર્શન અને અહીંયા આવ્યું નિર્વિકલ્પ સમ્યક, બે પ્રકાર હોય ને, સરાગ સમ્યક દર્શન અને વિતરાગ સમ્યક દર્શન. આટલા બધા તો ભેદ પાડ્યા. અરે નિસર્ગ અને અધિગમ જ એ નિમિત્ત સાપેક્ષતાના છે, ઔપસમિક સાયૌપસમિક સાયિક કર્મ સાપેક્ષતાના છે. એકવાર વિષય તરફથી જો તો એકાકાર વિષય છે અને એકરૂપ સમ્યક દર્શન છે. એના વિષયથી તું જો ને સંયોગથી, જેમ ગળાશ આપણે મોઢામાં આવ્યું, ગળાશ આવ્યું શા માટે આવ્યું, ડબ્બામાં હતી એટલે, શેનાથી આવી તો એનાથી જ આવી ને ડબ્બા. અરે ડબ્બાથી નથી આવી, સાકર હતી એનાથી ગળાશ આવી, વિષય એનું જે છે મૂળ કારણ એનાથી. તો એ અહીંયા નિર્વિકલ્પ સમ્યક દર્શન એટલે શું છે, સમ્યક દર્શનના ભેદ નથી. સમ્યક દર્શન તો એક જ હોય, સરાગ સમ્યક દર્શન ન હોય એ તો ભૂમિકા અનુસારે દેવશાસ્ત્ર ગુરુના વિકલ્પો છે તેને ઉપચારથી એને સરાગ કહેવાય છે. બાકી સમ્યક દર્શન તો એક જ છે, એનો વિષય પણ એક જ છે. અને એ સરાગ સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય છે ને, સમ્યક દર્શન તો કીધું પછી શ્રદ્ધા ગુણની જ પર્યાય હોય ને, એ સરાગ સમ્યક દર્શન સ્વયં રાગ છે, ચારિત્ર ગુણની પર્યાય છે. એ તો સાથે ભૂમિકામાં છે એટલે એના માટે આવું કહેવામાં આવે. તો નિર્વિકલ્પ સમ્યક દર્શન કે નિર્વિકલ્પના કાળમાં, બીજો શબ્દ શું છે, સમ્યક દર્શન ક્યારે પ્રગટ થશે, સ્વિકલ્પ દશામાં નહીં, એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ દશામાં, ધ્યાનના કાળે. ગુરુદેવસિંહ માટે કહેતા દ્રઢ સંગ્રહની 47 નંબરની ગાથ, ધ્યાનના કાળે નિશ્ચય વ્યવહાર પ્રગટે, એમ અહીંયા નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય. તો ફરીથી પેલો શું દેખાડ્યો, વિષય, પછી એનો શું કરવો છે, આશ્રય લઈએ, અને તો શું થાય છે, નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય છે. અને ત્યારે તે સમયે ક્યાં ગુણની પર્યાય પ્રગટ થાય છે, નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય ત્યારે ક્યાં ગુણની નિર્વણ પર્યાય પ્રગટ થાય છે, શ્રદ્ધા ગુણની પર્યાય પ્રગટ થાય છે. કારણ કે સમ્યક દર્શનના સમયે એક ખાલી શ્રદ્ધા ગુણની પર્યાય જ નાયકનો આશ્રય લીધો છે, અને એટલા માટે લે છે તેના અનંત ગુણોનો, જે ઉપર લીધા આદિ અનંત ગુણો છે. આ એક વાત એની મુખ્યતાથી શ્રદ્ધાથી, બાકી સમ્યક દર્શનના કાળે એક જ ગુણની પ્રણતિએ અવલંબન આશ્રય લીધો છે એમ નથી. અને બીજી રીતે સમ્યક દર્શનની પર્યાયનો આશ્રયભૂત વિષય કોણ છે? શ્રદ્ધા ગુણ છે. સમ્યક દર્શન કોણ ક્યાં ગુણની પર્યાય છે? સમ્યક દર્શન ક્યાં ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની. તો નેચરલી કોને પકડે, કોને ગ્રહણ કરે? સમ્યક દર્શન શ્રદ્ધા ગુણને પકડે છે. અને એટલા માટે ગુરુદેવજી સરસ વ્યાખ્યા લખી છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. શ્રદ્ધા ગુણની દ્રષ્ટિ નથી લીધી છે. ક્યાં લખેલી છે? સ્વાધ્યાય મંદિરમાં મોટા ખાલી ચાર ગુરુદેવ અને એ રીતે કેમ ટ્રેડમાર્ક જેવા છે. એક એક પૂર્ણતાને લક્ષે છે, એક ધર્મનું મૂળ સમ્યક દર્શન, એક કુંકુન આચાર્ય. પણ એક ખાસ ગુરુદેવના ચાર બોલ, પૂર્ણતાને લક્ષે શરૂઆત તેજ વાજે તો પોતાની છે, પછી દ્રઢ દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ અને દર્શન ધર્મનું મૂળ, એટલે તો દર્શન પાવડર મૂળ. પણ છતાં અનેક છેલ્લું શું છે, દર્શન શુદ્ધિથી જ આત્મશુદ્ધિ, દર્શન શ્રદ્ધાની. તો અહીંયા અનુભવના કાળે અનંત ગુણોની પણતી એ સ્વભાવનું અવલંબન, આખું જેને કે ને પણતી, બધી પણતીનો ઝુકાવ સ્વભાવ તરફ થાય છે. અહીંયા તો સમ્યક દર્શનની મુખ્યતા છે, એટલે તો એ નિર્વિકલ જ્ઞાન એમાં અંશે પ્રગટ થાય છે. હજી કેવળ જ્ઞાન તો થયું નથી, એનો જ્ઞાનની અધૂરા સેક્ષોપસમ ભાવે છે હજી તો. પણ એનો ઝુકાવ ત્યારે બહિર્મુક્તાનો જે છે એટલો ગૌણ થઈને સ્વભાવ તરફનો ઝુકાવ થાય છે. તો એમ તો ચારિત્રમાં અધૂરા છે, વીર્યમાં અધૂરા છે. આ એક શ્રદ્ધાનું એક છે કે એમાં શું હોય છે, પલટો જ હોય છે. એમાં કોઈ ક્રમે પૂર્ણ થવું કે એવું હોતું નથી. તો એ થાય ત્યારે અનંત ગુણોનો અંશ, જેને કૃપાળુ દેવે કયા શબ્દોમાં કીધો છે, સર્વ ગુણાંશે સમકિત. અને ટોડરમલજીએ લખ્યું છે રસપૂર્ણ ચિઠ્ઠીમાં, જ્ઞાનાદિ એક દેશ પ્રગટ થાય છે. તો એ વાત અહીંયા અનંત ગુણોનો અંશ. અને એના ઉપરથી ગુરુદેવ કે જો અનંત ગુણોમાં શુદ્ધતાનો અંશ પ્રગટ ન થાય તો દ્રઢ દ્રષ્ટિ જ ન થઈ. કારણ કે દ્રવ્ય પોતે કેવો છે, અનંત ગુણોનો ભંડાર છે, સમૂહ છે. હવે જો દ્રવ્યની દ્રષ્ટિ થાય તો એમાં કયો ગુણ બાકી હોય કે જેમ શુદ્ધતાનો પ્રગટ થાય? તો એ શરૂઆત ચોથે ગુણાસ્થાન સમ્યક દર્શન થાય છે. તો અનંત ગુણોનો અંશ, એનો જ બીજો અર્થ, આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. અહીંયા સુધી શું આવ્યું? વિષય લીધો, એનો આશ્રય લીધો, તો હવે શું થયું? ફળ થયું. તો ફળ આવ્યું શુદ્ધતાનું પ્રણમન થયું. તો વેદન તો આવે કે ના આવે? તો શેનું વાદન આવે છે? અને બધા ગુણોની પર્યાયનું વેદન થાય છે. બધા ગુણોની પર્યાયનું વેદન થાય, શ્રદ્ધાનું, જ્ઞાનનું, ચારિત્રનું, વીર્યનું, એનું શું વેદન હોય? બધા ગુણોનું વેદન એટલે બધા ગુણોના નિમિત્તે સુખમાં વેદન આવે. જેમ કંપની હોય છે એમાં બધા જ ડિવિઝન કામ કરે, પછી એનું શું આવે? પ્રોફિટમાં એક આવે ને એમાં, એક બધાનું એમાં. એમ કહેવાય તો બધા ગુણોનું, પણ એનું વેદન એટલે શું? સુખ ગુણમાં એ વેદન. ગુણ સુખ ગુણ એ કેવી છે? એની પર્યાય વેદનભૂત છે. તો આ બધા ગુણોને અવલંબન લીધું તો ત્યારે પર્યાયમાં જેને 47 શક્તિમાં શું વ્યાખ્યા કરી, સુખની શું વ્યાખ્યા? અનાકૂળતા લક્ષણ. એ પણ એક વિચારવા જેવું છે. આપણે હંમેશા સુખની કલ્પના શેમાં કરીએ છીએ? અનુકૂળતામાં. આપણી કલ્પના શેમાં છે? અનુકૂળતા તે સુખ અને પ્રતિકૂળતા તે દુઃખ. ખરેખર તો શું છે? આકૂળતા અને અનાકૂળતા આ વેદનભૂત પરિણામો છે. આપણે સંયોગમાં વેદન જોઈએ. સંયોગનું જ્ઞાન છે, પરિણામનું વેદન છે. સંયોગનું વેદન ન હોય કોઈને. સંયોગનું તો શું હોય છે? જ્ઞાન હોય છે. પણ વેદન કોનું છે? પોતાના જ પરિણામનું વેદન હોય છે. તો એ સુખ કે દુઃખ, આકૂળતા કે અનાકૂળતા. તો એ જયારે આવું સમ્યક દર્શન થાય છે ત્યારે બધા ગુણો અંશ પ્રગટે છે. અને તે અને બધા ગુણોની પર્યાયોનું, એટલે કે એ બધા પર્યાયના આખા ફળ રૂપે, જેમ આખું વૃક્ષ છે એમાંથી તો એનું જે આવે છે તે ફળ રૂપે આવે છે. તેમાં એવી જ રીતે બધા ગુણોની નિર્મળતા જે પ્રગટ થાય છે એનું વેદન રૂપે સુખ ગુણમાં એ પ્રગટ થાય છે, વેદન થાય છે. વેદન કેવું હશે? અતિન્દ્રિય આનંદનું, અનાકુળ આનંદનું સમ્યક દર્શન થતા ભલે અંશે થાય, એ વેદન કેવું હશે? સુખરૂપ થશે, પણ આ કઈ સિદ્ધ ભગવાનનું કેવું હોય? એ પાછું આવશે. કેવું હોય ગુરુદેવજી ફરીથી એનું વાત શું કરતા? ઘીનો દ્રષ્ટાંત દેતા હતા કે ગળ સુતીથી ઘી ચાખ્યું છે એનું કોની સાથે? આ એક અતિન્દ્રિય વેદન એવું છે કે કોઈ ઇન્દ્રિય વિષય સાથે સરખાવી શકાય એવું નથી. કારણ કે આ વેદન કેવું છે? અતિન્દ્રિય પણ વેદી શકાય છે પણ કહી શકાતું નથી. અને એટલા માટે તો અનુપમ કીધી છે ને સિદ્ધ દશાની, આ અતિન્દ્રિય આનંદ. અરે એ અતિન્દ્રિય આનંદના વેદનની કેવી અદભુતતા હશે કે વાઘ સિંહ આવીને શરીરને ફાડી ખાતા હોય અને છતાં શું ન વિચલિત થાય? શું ન વિચલિત થાય? ઉપયોગ વિચલિત ન થાય ઘણા મુનિરાજનો, અને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામી લે. આ એક અદભુતતા છે. જે જેનો અંશ, જેનો એક કણ્યો પણ ચક્રવર્તીના વૈભવમાં કે ઇન્દ્રના ભોગમાં ક્યાંય મળે એવો નથી, એવું અતિન્દ્રિય આનંદ જેને પાંચમી ગાથામાં અમૃતચંદ્રાચાર્યે બહુ સુંદર રીતે વર્ણન કર્યું. મુનિરાજનો આનંદ કેવો છે? પ્રચુર છે. એનાથી આગળ શબ્દો ક્યાં છે? નિરંતર જરતો, આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ. આમ આપણને એક વિઝ્યુલાઇઝ કરી ન દે, ઓલું તો જોઈએ ત્યારે તો બહુ મજા આવે ને. એક ઝરણું બધું ફ્લો થતો હોય નહીં, નાયગરા ફોલ્સ જોવા ઠેક ને આજે, ને અહીંયા સુંદર જરતો આનંદ કેમ નથી દેખાતો? નિરંતર જરતો, આમ બારમાં કુદરતનું જોવા જાય તો મજા આવે કે ભાઈ જો કેટલો સરસ મજાનો ફ્લો જાય છે, કેવું સુંદર. અરે આવો જ આત્માનો એક અનુભવ કર, નિરંતર જરતો. પછી સાથે શું લીધું? એ જરી છે, વયો જાય છે એમ નથી, આસ્વાદમાં આવે છે. અને એ શું કેવો છે? સુંદર આનંદ છે. કે જેના જેવી સુંદરતા કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મળવાની નથી, કોઈ જળ પદાર્થોમાં મળવાનું નથી. તો એવા એ પર્યાયનું વેદન થાય છે. હવે બે વાત ગુરુદેવજી લેશે, શ્રીમદજીને આપણે વાત લીધી અને ટોટલ મળી. તેને એટલે કોને? જે બધા ગુણોનું અંશે પ્રણમન થાય છે એ વાતને, જે બધા જ ગુણોમાં અંશે શુદ્ધતા પ્રગટ થાય છે એ વાતને શ્રીમદ રાજચંદ્રજીએ ક્યાં શબ્દથી કીધું છે? સર્વ ગુણાસ્તે સમ્યત્વ, સમ્યક દર્શન થતા બધા ગુણોનો અંશ ત્યાં પ્રગટ થાય મુખ્યતા છે. બાકી શ્રદ્ધા તો પૂર્ણપણે છે, બીજા બધા અંશો પ્રગટ થાય છે. અને પંડિત ટોડરમલજી એ રસપૂર્ણ ચિઠ્ઠીમાં આ શબ્દો વાપર્યા છે. ચોથા ગુણસ્થાને આત્માના જ્ઞાનાધિક ગુણો એક દેશ પ્રગટ થયા છે. ચોથે ગુણસ્થાને આવું થતું હશે? હવે બિચારા દેડકા હોય કે આ બધાને એને શું ખબર પડે? કાંઈ ન ખબર પડે ને, ખબર પડે કે આ મને આનંદ આવ્યો, આત્મામાં આવવું છે. અરે ભાઈ, તારે વેદન જોવે છે કે શબ્દો જોવે છે? તારે અનુભવ જોવે છે કે ધારણા જ્ઞાન જોવે છે? ધારણા જ્ઞાનની અલ્પતા છે, પણ આનંદના વેદનનું પરણમન છે. આપણે કોનાથી જજ કરીએ છીએ, કોનાથી માપીએ છીએ આપણે? કે ભાષા એને આવડતી નથી, એને કઈ ક્ષોભસમ નથી, કઈ જ્ઞાન ઉઘડ્યું નથી. અરે જ્ઞાન ઉઘડ્યું નથી, પણ આખો આત્મા રૂચિમાં આવી ગયો એ કેમ દેખાતો? આ એક દશા. આખી બે આપણે ભાગલા તો પાડવા જ પડશે. ક્યાં ભાગલા? ક્યાંક ને ક્યાંક કસાયની મંદતામાં અથવા તો પરલક્ષી ધારણા જ્ઞાનમાં અટવાઈને પડ્યા છે. એનાથી આખો માર્ગ શેનો છે? વિતરાગતાનો અને અનુભવ જ્ઞાનનો છે. ધારણા જ્ઞાનનો નથી, અનુભવ જ્ઞાનનો. જેમ બારમાં એક આપણે કહેવાતું ગુજરાતીમાં, ભેણો પણ ગેણો નહીં તો શું થાય? એમ ભેણો એ શું છે? ધારણા જ્ઞાન, વૈમુક્તા. અહીંયા અનુભવ જ્ઞાન. તો એ જ્ઞાનાધિક ગુણો એક દેશ પ્રગટ થયા છે એમ ટોડરમલજીએ કહે છે. તે વાત હવે પૂજ્ય બેનસી સાથેની વાત લે છે. પહેલી કોની વાત આવી? પૂજ્ય ગુરુદેવ પોતાની વાત કરી વાક્યા. પછી એના સાથે કોની લીધી? કૃપાળુ દેવની લીધી. એના પછી કોની લીધી? ટોડરમલજી. હવે પૂજ્ય બેનસીના વચના એનામાંથી લીધી છે. એ વાત બેનના બોલમાં, એટલે બેનસીના ચંપાબેનના વચનામૃતમાં આ પ્રમાણે આવી છે. પૂજ્ય બેનસીના વચનામૃત ઉપરના પ્રવચનો છે, એમાંથી આ એ વાત લીધી છે. નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતા. ફરીથી શું શબ્દ છે? નિર્વિકલ્પ સ્વાનુભૂતિ. અહીંયા આપણે ગુરુદેવ શીખ્યો શબ્દ વાપરતો નિર્વિકલ્પ સમ્યક દર્શન. તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ, સ્વાનુભૂતિમાં સમયસાર 15મી ગાથામાં બીજો શબ્દ કયો છે? સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ કે જ્ઞાનાનુભૂતિ કહો, બધા એક જ છે અર્થમાં. દ્રવ્યથી જોઈએ તો શું કહેવાય? એને આત્માનુભૂતિ. એના ગુણની ને એના પર્યાય નિર્મળથી શું કહેવાય? જ્ઞાનાનુભૂતિ. કારણ કે આત્મા જ્ઞાનમય છે, એને જ અહીંયા બીજા શબ્દોમાં સ્વાનુભૂતિ કહે. તો અને એ ક્યારે થાય છે? નિર્વિકલ્પ સ્વાનુભૂતિ, જ્યાં જ્યાં આત્મા પ્રત્યક્ષપણે જણાઈ રહ્યો છે વેદાય, એમાં વચ્ચે વિકલ્પનો પડદો નથી. વિકલ્પ છે ત્યાં સુધી શું છે? પરોક્ષપણું છે, અનુમાનપણું છે, પ્રત્યક્ષપણા. તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની, જો વેદન માટે કયો શબ્દ લીધો? આનંદ ગુણ લીધો. કે એ દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી, આશ્ચર્યકારી ભૂતકાળમાં ક્યારે આવો જ્યાં વેદન આવ્યું જ નથી. અરે એની કોઈ સરખામણી જ ન થઈ શકે. કસાઈની મંદતાના ભાવોમાં એ આવ્યો છે, પણ ક્યારે એનાથી ભિન્નપણાનો ભાવ નથી આવ્યો. તો એવા આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતા, આત્માના બધા ગુણોનું યથાસંભવ, શબ્દ શું કામ? યથાસંભવ. ચોથે ગુણ સ્થાને પણ એક શ્રદ્ધાનું પૂર્ણપણું છે, જ્ઞાનનું ચારિત્ર. તો ચારિત્રમાં એક કસાઈ ગયો છે તો એક છે અનંતાનુબંધી. આગળ વધીને પંચમ ગુણ સ્થાન આવે તો બે કસાઈ. એવી રીતે યથાસંભવ આંશિક શુદ્ધ પ્રેણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયનું વેદન થાય છે. બધા જ ગુણો નિર્મળપણે પરમે છે અને એના ફળરૂપે સુખમાં અનાકૃતાનું વેદન એને એ આવે છે. પણ ક્યારે થયું? જ્ઞાયક સ્વભાવનું અવલંબન લીધું, નિર્વિકલ્પ સ્વાનુભૂતિ દશા પ્રગટ થઈ અને ત્યારે આ મોક્ષ માર્ગનો એક રીતે વિચાર કરીએ તો કોનું વર્ણન આવ્યું? મોક્ષ માર્ગનું, સાધક દશાનું, સંવર નિજરાનું પ્રગટ. શરૂઆત સંવલ્ય, પછી શુદ્ધિની વૃદ્ધિ. એટલે આ જ ધારાએ, જે ધારાએ પ્રગટતા છે એ જ ધારાએ વૃદ્ધિ છે અને એ જ ધારાએ પૂર્ણતા. તો અહીંયા આખો મોક્ષ માર્ગ પણ આ રીતે બતાવી દીધો કે આત્માનું મોક્ષ માર્ગ પ્રગટ થયો એ શું છે, કોને પૂછવું પડે, કેમ ખબર પડે કે અતિન્દ્રિય આનંદનું વેદન છે. અને 206 ગાથામાં કે બીજાઓને નહીં પૂછવું પડે. વેદન ક્યારે પૂછવું પડે? અને વેદન પૂછવું પડે તો વેદન શેનું આવ્યું છે? તો એ અહીંયા વાત કરીને એ પેરેગ્રાફ છેલ્લો લઈએ. અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે, તેની જેને દ્રષ્ટિ થઈ છે તેને વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે એવો અનુભવ વેદન થતું હોવાથી. જો અનુભવ છે એમાં ચારિત્ર અપેક્ષા પણ ક્યારે લેવાય? અનુભવમાં વેદન લેવાય છે, અનુભવમાં પ્રત્યક્ષ જ્ઞાન તરી છે. કારણ કે અનુભવ એક નિર્વિકલ દશા, એમાં બધા ગુણોની પ્રણતિ થતી હોય. અનુભવ અનુસરીને થવું, પોતાના શુદ્ધાત્માને અનુસરીને. તો કઈ પરિણતિ છે? જ્ઞાનની છે, ચારિત્રની, સુખની. વેદન પણ લીધું ને અનુભવ, તો એ બધા માટે એક છે દેખાય એમાં કે અનુભવના કાળે બધી જ પ્રણતિની વાત એમાં આવી શકે છે. તો અંદર આત્મા, આત્મા ક્યાં છે? અંદરમાં કે બહારમાં? આત્મા ક્યાં છે? અંદરમાં કે બહારમાં? ઉપરમાં છે કે નીચે છે, પૂર્વમાં છે કે પશ્ચિમમાં છે. સમ્યગ્ઞાન દીપિકામાં ધર્મદાક્ષરાયજીએ બહુ અચ્છી સરસ વાત લીધી છે, કદાચ જોયું હશે. એમાં આમ અંગુલી નિર્દેશ શબ્દ કરીને લખ્યું છે. પૂર્વમાં જ એક માણસ ઉભો છે ને, એ અંગુલી કરીને કહે છે, આત્મા ક્યાં છે? ક્યાં છે? પશ્ચિમ તરફ. કારણ કે એને તો પશ્ચિમ દિશા આવે સામે. પશ્ચિમ વાળો ઉભો છે, એ અંગુલી નિર્દેશ કરીને ક્યાં છે? આત્મા ક્યાં છે? પૂર્વ તરફ છે. ઉત્તર વાળો કે છે? દક્ષિણ તરફ. અને દક્ષિણ વાળો, આત્મા છે ક્યાં? ક્યાં છે? પછી આત્મા ભલે આત્મામાં છે, પણ ક્યાં છે? બહુ સુંદર એક નાનાથી પણ કર્યું, ક્યારે વિકલ્પ કરીશ નહીં કે આત્મા ક્યાં છે. આત્મા આત્મામાં છે એવો પણ ભેદ છોડીને આત્મા બસ. એક બહુ સુંદર એક આટલા સામાન્ય દ્રષ્ટાંત શું દેખાડ, મુખ્ય છે ન દેખાડ, ક્યાં વિકલ્પોમાં ભેદમાં અટકતો નહીં કે અહીંયા પૂર્વમાં છે પશ્ચિમમાં છે કે ઉપર નીચે, ક્યાંય નહીં. આત્મા આત્મા છે, આત્મા આત્મા રૂપે છે. એમ અહીંયા અંદર આત્મા કહેવાની એક પદ્ધતિ બધી હોય છે. ઘણી વાર આવે છે ને, આત્મા ક્યાં છે? ઉપર ઉપર કે અંદરમાં છે? તળમાં છે કે ક્યાં છે? ચૈતન્ય તળ પર દ્રષ્ટિ આવે ને, આત્મા ક્યાં છે? તળમાં છે. ને ઉપર કોણ છે? એમાં કઈ ને સમયસારમાં આવ્યું છે. અમૃતચંદ્રાચાર્ય બધ સ્પષ્ટ આદિ ભાવો કહેવાય છે, ઉપર ઉપર સ્પષ્ટપણે તરે છે ને, અંદર પ્રતિષ્ઠા પામતા નથી. આત્મા અંદર છે અને ઓલું બધું, એ વાત એ પણ એક વિચારવા જેવી છે. સમજાવવા માટે ક્ષેત્ર ભિન્નતાથી વાત આવતી હોય છે, તું ક્ષેત્ર ભિન્નતા નહીં ભાવ ભિન્નતામાં પહોંચે. ઉપર ને અંદર એ સેનાથી દેખાડવામાં આવે છે, ક્ષેત્ર સમજાવવા માટે. પણ એ વખતે આપણે ક્યાં પહોંચવાનું છે? ભાવ ભિન્નતામાં. શબ્દો પકડશો તો કઈ એવું ન હોય કે ઉપર ને એવા ભેદ ન હોય ત્યાં એવા. તો એ અહીંયા અંદર આત્મા એમ કહીને ક્યાંનું તારો ઉપયોગ બહિર્મુક્તામાં છે. જ્ઞાન ન્યા ગોતવા જાય તો આત્મા મળવાનો નથી. તો અંદર આત્મા પૂર્ણ આનંદનો નાથ છે, તેની જેને દ્રષ્ટિ થઈ છે. તો ત્યારે શું થયું? એને કેવો વિશ્વાસ આવ્યો? કેવો એને અનુભવમાં કેવો આત્મા દે કે વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે. એ ગુરુદેવસિંહને ભક્તિનું એ પદ બહુ જ ગમતું, ઘણી વાર પ્રવચનમાં છેલ્લા વખતના, પ્રભુ મેરે તું સબ વાતે પૂરા. પછી આગળ એ કિરણ વાતે અધૂરા, પ્રભુ મેરે તું સબ વાતે પૂરા. એને તને કઈ અપેક્ષાએ મને અધૂરો કેવો તને, જેને નિયમસારમાં કે આત્મામાં ચૈતન્ય ભગવાન આત્મામાં એક પરિપૂર્ણ, એમાં ક્યાં નહીંથી તને વિપરીત કેવો, અધૂરો કેવો. તું સબ વાત પર કી આશ કહા કરે પ્રીતમ, એ કિણ વાતે અધૂરો. તારામાં શું ઓછપ છે અને બીજામાં શું અધિક છે? પર કી આશ કહા કરે, એ કેવા પ્રેમથી બોલાય છે અને કહે છે આપણને, તું ભાઈ ભલા માણસ, તું બીજાની આશા શું કરે? એક વાત તો કે તારામાં કઈ ન હોય ને બીજામાં હોય, એ કિરણ વાતે અધૂરો. એમાં તને શું જોવે છે અને તારામાં શું નથી, એમ અહીંયા કહે છે કે આવો વિશ્વાસ, આવું શ્રદ્ધાન, આવી પ્રતીતિ ક્યારે થાય છે? કે જ્યારે આત્માની અંતરદ્રષ્ટિ થાય છે ત્યારે. વસ્તુ અંતરમાં પરિપૂર્ણ, આ એક વિશ્વાસ શું કામ કરે છે? હું વર્તમાનમાં પરિપૂર્ણ તત્વ છું એવો વિશ્વાસ, એનું શું, એનું રિઝલ્ટ, ફળ શું આવે? સુખને માટે ફાંફા મારતી પણતી હવે નિશ્ચિતપણે સ્વભાવ તરફ ઢળી જાય. જેમ એક વસ્તુ ગોતતા અને એમાં ક્યાંક ઘરમાં આપણને એ જ મુકાણી તેને મળી ગઈ, હવે શું કરશે, ક્યાં ગોતશો આપણે? એમ જેની ઝંખના છે અનાદિકાળથી પણતી, જે આકુળતામાં દુઃખી થઈ રહી છે, એને જ્યાં અનાકુળ સ્વભાવનો ભેટો થયો, શિકાર થયો, એ પણતી હવે ક્યાં ભટકે? આ એક આટલો એક વિશ્વાસ અંદરમાં, જેને હું શોધું છું, જેની મને ચાહના છે, એનાથી હું અંદરમાં પરિપૂર્ણ ભરેલો છું. અને એવો અનુભવ થતો હોવાથી ફરીથી ક્યારે આવો અનુભવ થાય છે, ક્યારે આવું વેદન થાય છે? દ્રષ્ટિ થઈ છે તેને. શબ્દ આવ્યો ઉપર, આ શબ્દોની વાત નથી. અંદરમાં જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તેના ફળ રૂપે એને આવો અનુભવ વેદન થતું હોવાથી તેને શું થાય છે? અનંત ગુણોનું અંશે યથા સંભવ વ્યક્તપણું પ્રગટતા એ પર્યાયમાં થતું હોવાથી અને તેનું નામ શું કહેવામાં આવે છે? સમકીર્તિ છે. અને એમાં જો વૃદ્ધિ થાય છે તો એ મુનિદશા આવે છે, શ્રાવકપણું મુનિદશા. અને એ જ ધારાએ, જે ધારાએ શુદ્ધતાની પ્રગટતા થઈ છે એ જ ધારાએ વૃદ્ધિ થાય છે અને એ જ ધારાએ પૂર્ણતાએ પ્રગટ એ થાય છે. તો એ રીતે અહીંયા એક આપણને પ્રારંભની દશા કેવી હોય છે અને એ જ્ઞાનીને અંશે પ્રગટ થઈ, અમે એક પણ એક ગુરુદેવ છે સરસ, અંશે પ્રગટતા છે પણ આશ્રય પૂર્ણતાની છે. સમ્યક દર્શન થતા પ્રગટતા હજી શેની થઈ છે? અંશે પૂર્ણતા થઈ ગયો તો થઈ ગયો હોત સાધ્ય દશા. પ્રગટતા અંશની છે, અંશે સુખનું વેદન છે પણ પૂર્ણતાનું અવલંબન છે અને આ ધારાએ પૂર્ણ થાય છે એવો વિશ્વાસ છે. પ્રગટતા અંશની, આશ્રય પૂર્ણનો અને વિશ્વાસ પૂર્ણ થવાનો. હવે આના માટે કોઈ પૂર્ણ થવા માટે બીજો રસ્તો એ નથી. એક સમ્યક દર્શન થતા પણ એ શું દશા છે? સમ્યક દર્શન થતા શું એક આમ આનંદ ને એવું થાય, એવું શું છે? હવે અનંત કાળને સુખનો ગોતવાનો જે બોજો હતો એ થકાન હવે ઉતરી જવાનો, કારણ કે સુખનો ભંડાર શું આવી ગયો છે? હાથમાં આવી ગયો. હવે સુખને ઘણી વાર એમ થાય ને, હવે આ કામ પૂરું થયું, હવે આ બધી ઝંઝટ દોડધામ બધી કેવી થઈ પૂરી, એમ આખો એક સમ્યક દર્શન. ભલે અંશે વેદન આવ્યું છે પણ સાથે એટલી અંતરમાં એક શાંતિ, નિરવતા, વિશ્વાસ કે બસ આ જ ધારાએ મારે થઈને પૂર્ણ થવાનું છે. જેને કહે ને ભટકવા પણ, સુખને માટે કયો કયો પ્રયત્ન આપણે નથી કર્યો અને એની સામે હવે શું થઈ ગયું છે? ગુજરાતીમાં કહે નિરાશ, જેમ કે ને મોટું કામ થયું આ થયું હોય તો નિરાશ, એમ હવે જ્ઞાનીને શનિ નિરાશ છે. મારે સુખને માટે ક્યાંય હવે અથડાવવું, રખડવું, ભટકાવવું નથી. વિષય હાથમાં આવ્યો, ભલે અંશનું વેદન છે પણ વિષય આખો કેવો આવ્યો છે? પૂર્ણ તત્વ આવ્યો છે. એનાથી આગળ 36 નંબરનો ભગવાનની વાણી સાથેની વાત ગુરુદેવથી લઈને, ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વિતરાગ વાણી ઓળખાણ કરાવે છે. વાણી કોને કહેવાય? એક પહેલી વિતરાગતા પોષક જીન વાણી હોય, અને જે વિતરાગતા પોષક છે વાણી એ વિતરાગની જ હશે. રાગી પોતે જ રાગમાં રૂચિ હોય, રાગનું એને વિતરાગતાનું કેમ પોષણ થાય? સ્વયં રાગમાં જેનો રસ ને રૂચિ પડે તો રાગનું પોષણ કરશે. તો એ વિતરાગની, અને વિતરાગ આવા પૂર્ણ વિતરાગી છે, સાથે કેવા છે? સર્વજ્ઞ. ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી, એટલે કોણ આવ્યું? આ ભગવાન સર્વજ્ઞ, અરિયંત કે સિદ્ધ? ભગવાન સર્વજ્ઞ તો બે હોય, પણ જે વાણી છે માત્ર કોને છે? અરિયંત છે. અને એક પ્રવચનમાં ગુરુદેવજી એક સરસ લીધું છે, કૃપાળુ દેના સમાધિ દિવસનું એક પ્રવચન છે ને 1950, એમાં હમણાં જ એટલે વગાડ્યું જ હશે, એમાં એક સરસ વાત લીધી છે કે આવા સ્વરૂપની આરાધના કરીને પૂર્ણતાને પામેલા જીવો છે, પણ એણે જે વિધિથી પામ્યું એ વાત છુપાવી નથી, એ વાત પોતાની વાણી દ્વારા પ્રસિદ્ધ કરી છે. એવું નથી કે પોતે, જેમ કે ને પોતે કંઈક કમાણો હોય તેનું બધું સિક્રેટ ફોર્મ્યુલા ને બધું શું રાખે સિક્રેટ, એવું નથી. કે આવા તત્વની આરાધના કરીને પૂર્ણતાને પામેલા જગતમાં જીવો છે, એવું નથી કે હું જે માર્ગે જવા ઈચ્છું છું એ માર્ગમાં હું એકલો છું અને માર્ગનું કોઈ ફળ નથી, એમ નથી. એ માર્ગે ચાલનારા અને માર્ગની પૂર્ણતાને પામેલા ઘણા જીવો છે. એક વાત. અને એ પોતાની સાધનાને છુપાવી નથી રાખી અને એને એમણે શું કર્યું છે, કહ્યું છે. કહ્યું છે એ વાણી છે અને વાણીને ઝીલીને લખનારને સમજાવનાર એ ગુરુ છે. બહુ સુંદર રીતે દેવશાસ્ત્ર ગુરુની એમાં પેલી સ્થાપના કરી. એક પ્રવચનમાં આ ખાલી કડી તો એક જ લીધી, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ, એના ઉપરથી બહુ સુંદર રીતે. ત્યારે આશ્ચર્ય થાય, જેમ એક ખેડૂત હોય છે ને, એક બીજ માંથી શું કરે છે, કેટલા બીજ ઉત્પન્ન કરે છે, એમ એક કેવું એક સામર્થ હશે ગુરુદેવજીનું કે એક કડી અને એમાંથી આખો કલાક આવા બધા એમાં એ સાત તત્વો કર્યા છે, બધું ઘણી રીતે એમને ગુરુદેવજીએ એ સિદ્ધ કર્યું છે. તો અહીંયા ફરીથી એ જ ભગવાન સર્વજ્ઞ મુખારવિંદથી નીકળેલી વિતરાગ વાણી. અને આ એક નિશ્ચિતતા રાખવું, સર્વજ્ઞ હશે ત્યાં પૂર્ણતા છે અને વિતરાગ છે ત્યાં સત્યપણું છે. જીનેન્દ્ર તીર્થંકર, પરમાત્માની વાણી સત્ય કેમ છે? કારણ કે કેવા છે, પક્ષપાત રહિત છે, અને પક્ષપાત રહિત એની પાસેથી સત્ય મળશે, અને સર્વજ્ઞ હોવાથી એની પૂર્ણતાની વાત છે. તે ભગવાન સર્વજ્ઞના મુખારણ ફરીથી આ પણ એક શું છે, આપણે જાણીતા સેનાથી છે કે વાણી મુખથી નીકળે છે, એટલા માટે જેમ ઓલી ભક્તિ પણ છે જીનવાણી, સિમંદર મુખથી ફૂલડા કરે. આ એક વિચારવા જેવું શું છે, શબ્દોની પાછળ ભાવ શું છે. કારણ કે ક્યારે પણ જે કથન કરવામાં આવે એ શ્રોતાના લેવલથી કરવામાં આવે. નાનું બાળક હોય ને એમ પૂછાય ને, તારે પાણી પીવું છે એમ પૂછાય ને, નહીં તો શું પૂછાય, અભૂ એટલે હું કઈ, એવું કઈ અમે એવું ન બોલીએ, અમે તો શુદ્ધ ગુજરાતી બોલીએ અમારે. અરે ભાઈ, તારે જેને સમજાવવું છે ને એ કઈ ભાષામાં સમજે બોલવું પડશે. એમ આપણે શેનાથી સમજીએ છે, મુખથી બોલાય છે, એટલે આવા શબ્દો પ્રયોગ શાસ્ત્રમાં આવતા હોય છે. તો એ ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વિતરાગ વાણી, પછી પરંપરાએ ગણધરો, પરંપરા એના પછીના ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. આ રીતે સત્યતા સિદ્ધ કર્યું. આ પ્રવાહ કોઈ છદ્મસ્તનો કહેલો નથી. આ કેવો છે, ક્યાંથી ચાલ્યો આવે છે, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર અરિયન દેવથી આવેલું છે. આ પાણી અલ્હાબાદમાં હોય કે બનારસમાં, એ અહીંનું નથી. ક્યાંથી આવેલું છે, ગંગોત્રીમાંથી. વીર હિમાચલ તે નિકસી ગુરુ ગૌતમ કે મુખ કુંડ, આખો પ્રવાહ. અને આનાથી એને નિશ્ચિતતા આવવી જોઈએ. આ કોઈ અલ્પ જ્ઞાન વાળા ગણધરો મુનિવરો આચાર્યોએ સમજાવ્યું છે, પણ વાત તો ક્યાંથી આવે છે, પૂર્ણતાથી આવે છે. સમજાવનાર છે, કહેનારા છે, પણ મૂળ પ્રવાહ ધારા તો ત્યાંથી આવે છે. તો ગણધરો અને મુનિઓથી, અને એમાં પણ એક એડેડ બીજી એક વસ્તુ શું છે, એવું નથી કે મહાવીર ભગવાન કહેતા હતા અને ગૌતમ ગણધર આમ કરતા હતા, અમને સાચું ખોટું તારા જાવ, એવું નથી. અથવા તો ગૌતમ ગણધર કહેતા હતા, એના પછી કોણ જીલી હતી, સુધર્મા સ્વામીએ. મને બીજી અમને ખબર નહીં, ઘણા કે ભાઈ મેં તો આવું સાંભળ્યું છે, સાચું ખોટું તમે જ, એવું નથી. એ વાતમાં સાથે પોતાનો અનુભવ જોડાયેલો છે. આવી એમની વાત છે ને, એવો જ અમને અનુભવ થયો છે, તે ચાલી આવે છે. અને એ વિતરાગની વાણીમાં કહેલા તત્વનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રહી જેને બેઠું છે, તે ભવ્ય જીવના ભાવ ઓછા થઈ જાય. કે શું શબ્દ વાપર, પેલા તેમ લખવું છે ને, ઓછા થઈ જાય, પછી ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. આવું જ એકદમ સીધું એક ધારા એક રીતે વિચારવા જેવું છે. ભાવનો અભાવ ઈચ્છે છે કે ભાવની મર્યાદા ઈચ્છે છે? તો માર્ગ તારતમ્યતાનો છે કે એના અભાવનો છે? કસાયની મંદતા કરવો એ માર્ગ નથી, કસાયનો અભાવ કરવો એ માર્ગ છે. કસાયની મંદતા એ પુણ્ય છે, કસાયનો અભાવ તે માર્ગ છે. ઉપાડ કેમ નથી, કોઈ કોઈની પાસે જેમ હોય, કોઈ પણ શરીરમાં રોગ આદિ થયો હોય, એને આપણે ઉપાય શું સૂચશું કે ભાઈ મને હમણાં થોડીક રાહત થાય એવું કરજે, ન મટે તો મટશે, મને ચાલશે, એવું હશે, શું હશે? એ અત્યારના મટતું નથી એટલે લાચારીથી મનતા કરીએ છીએ, પણ આપણું જો ચાલે તો શું ઈચ્છીએ છીએ આપણે? ક્યારે થાય? 2-4 મહિના પછી કે દિવસ પછી? એમ અહીંયા આખા જેના ઉપાડમાં કચાસ છે એને ક્યારે પણ સાધના નહીં થાય. એટલા માટે ગુરુદેવ પૂર્ણતાને લક્ષે વચ્ચે ક્યાંય મારે અટકવું નથી, વિપરીતતામાં રહેવું નથી, અધુરાસમાં અટકવું નથી અને પૂર્ણ થયા વગર રહેવું નથી. માર્ગ આવશે પણ ક્યાંય મારે વચ્ચે અટકવું એટલે ભવનો અભાવ. અને ગુરુદેવજી એના માટે એક બહુ સરસ કહેતા, જેના જીવનમાં ભવના અભાવના ભણકારા જાગ્યા છે એનો ભવ સાર્થક છે. પોતાનો આત્માને વિચાર કે આ આત્માને હવે શું છે, ભવનો કિનારો આપ્યો. જે બેનસીને એ થયું ત્યારથી કેવો, એમને કોને પૂછીને નક્કી કર્યું હતું, અંદરનો આત્મા સાક્ષી પૂરતો કે આ આત્માને હવે શું આવ્યો છે, ભવનો, એવું પોતાની ધારા હોય એનું આ કામ છે. એનો વિસ્તાર છે પછી આગળ.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી.